भगवान शिव भावपूर्वक आ कथा भवानी ने कई संभळाव्या छे અને કહે છે ભવાની સાંભળ, જયારે ગરુડને શંકા ઉત્પન્ન થઈ પ્રભુના પ્રભુત્વમાં, ત્યારે એને કેટલું બધું ભટકવું પડ્યું. ત્યાં નારદજી પાસે ગયા, નારદજીએ બ્રહ્મા પાસે મોકલ્યા, બ્રહ્માએ ભગવાન શિવ પાસે મોકલ્યા, હવે ભગવાન શિવ પાછા ગરુડને કાગ ઋષિને ત્યાં મોકલ્યા. હંમેશા ભગવાનની અંદર શંકા રાખવા વાળો ક્યારે પણ શાંતિથી બેસી શકતો નથી, એને ભટકવાનો જ વારો આવે. પણ આ તો સિદ્ધ પરમ તત્વના આત્માઓ હતા, એટલે સીધો સીધો સાચો માર્ગ, સરળ માર્ગ ગરુડજીને બતાવ્યો. ભગવાન શિવે પાર્વતીને કહ્યું, પાર્વતી, સત્સંગ વગર વિવેક આવતો નથી, સત્સંગ વગર ભગવાનની કથા પ્રાપ્ત થતી નથી, સત્સંગ સિવાય ભગવત કૃપાનો પણ અધિકારી થઈ શકતો નથી જીવ. એટલે સત્સંગ વગર આ બધું જ નકામું છે, આ જીવનનો મોહ પણ સત્સંગ વગર જતો નથી, આ જીવનની અંદરનો અહંકાર, મદ, વાસનાઓ કે કઈ જે ષડ વિકારો છે એ સત્સંગથી જ જાય છે, એટલી દ્રઢતા તારા મનમાં કેળવજે. સત્સંગ વગર મનનો મેલ ક્યારેય નહીં. સાચા ભજન વિના મન ભમે રે, મેલું રે મન સત્સંગે ધોજો રે. આમ અનેક રીતે ખોટા હું પદને ખોજો એમ મહારાજે પોતાના શ્રીમુખથી કહ્યું કે ભજનથી જ મન ધોવાશે. સાચા ભજન વિના મન ભમે એ ભટકતું જ રહેવાનું. એટલે સત્સંગ એ અનિવાર્ય છે. જેમ કપડાં સ્વચ્છ કરવા હોય તો સાબુ અને પાણી જોઈએ જ, એમ સત્સંગથી જ અંતઃકરણ સ્વચ્છ થઈ શકે. તો બિનું સત્સંગ ન હરિકથા, સત્સંગ વગર ભગવત કથા, ભગવત કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે ભગવાન શિવ કાગ ઋષિને કહે છે કે રસ્તામાં મળ્યા છે, તારી સાથે કેવી રીતે સત્સંગ કરું? સત્સંગ કરવા માટે તો ઘણો બધો નિરાંતનો સમય જોઈએ, નિરાંત વગર ભજન સત્સંગ થઈ શકે નહીં. એટલે એક કામ કર ગરુડ, રસ્તો બતાવો છો અને એ પ્રમાણે કરજે. તો અહીંયા કહ્યું કે મોહ ગયે બિનું રામ પદ, જે મોહ ઉત્પન્ન થયો છે ગરુડજી તમને, એ મોહ ગયા વગર ભગવાનના ચરણની અંદર અનુરાગ ક્યારેય પણ નહીં થાય. અને એ રીતે કહ્યું, મિલહીને રઘુપતિ બિનું અનુરાગ, ભગવાનના શ્રી ચરણોમાં અનુરાગ ભક્તિ થયા સિવાય ભગવાન ક્યારેય મળતા નથી. કીએ જોગ જપ જ્ઞાન અનુરાગ, ભલે યોગ ગમે એટલો કરીએ, જપ ગમે એટલા કરીએ, જ્ઞાન ગમે એટલું પ્રાપ્ત થયું હોય, પણ ભગવદ ચરણની પ્રીતિ ની અંદર કથામાં અનુરાગ, સત્સંગમાં અનુરાગ કર્યા સિવાય પ્રાપ્ત થતું નથી. ગમે એટલો યોગ તપ જ્ઞાન વૈરાગ કેળવ્યો છે તો પણ ભગવદ પ્રાપ્તિ તો ચરણમાં અનુરાગ ભક્તિ સિવાય, સત્સંગ સિવાય પ્રાપ્ત નહીં થાય. અરે ઉત્તરમાં હિમાલયની અંદર એક નીલ નામનો પર્વત છે, ત્યાં આગળ કાગભૂષણજી નામના એક ઋષિ બહુ સુશીલ સચ્ચરિત્ર છે અને નીલ પહાડ ઉપર રહે છે. અને ભગવાનની ભક્તિના પંથે અત્યંત નિપુણ છે, કુશળ છે, બુદ્ધિશાળી છે અને એના જાણકાર છે. રામ ભક્તિ પથના આ કાગભૂષણજી ઘણા બધા અનુભવી અને જાણકાર છે. અને એમનામાં એ તો જ્ઞાન અને ગુણનો ભંડાર ઘણા યુગોથી, ઘણા બધા લાંબા સમયથી એ જ્ઞાન અને ગુણના ભંડાર છે. કોણ? કાગભૂષણજી. અને એવા ઋષિ એવા છે कि चार वृक्षों बताया, चार चार शिखरों ऊपर, तो एक नीलगिरी ना नील पहाड़ ना शिखर ऊपर वड वृक्ष छे अने उघेर वड छे, एनी एनी ऊपर अने नीचे घना बधा पक्षी असंख्य पक्षी आवीने बेसी जाय, अने काग ऋषि निरंतर हमेशा भगवत कथा राम कथा का याद करता होय, याद करता होय અને ત્યાં આગાડી અનેક પ્રકારના પક્ષીઓ આવીને, સારા સારા પક્ષીઓ આવીને નિરંતર એ કથા આદરપૂર્વક સાંભળે છે. જાઓ ગરુડજી જાઓ, આ માર્ગ સીધો છે અને ત્યાં આગાડી તમે ખૂબ જ ખૂબ ખૂબ રીતે ભૂરી ભૂરી ખૂબ ખૂબ રીતે તમે એ ભગવાનના ગુણાનુવાદ એ કથાનું શ્રવણ કરજો. અને તમારામાં જે મોહજનિત આ દુઃખ આ દૂષણ ઉત્પન્ન ઉભું થયું છે, માણસનામાં આસક્તિ આવે ને ત્યારે દૂષણ ઉભું થાય. ઘણી બધી આસક્તિ મોહ જેને કહેવાય, અને મોહ જયારે જયારે આવીને માણસને વળગી પડે ભૂતની માફક, ત્યારે એને કશું દેખાય. અને એટલા કહ્યું, એટલા માટે કહ્યું કે મોહજનિત હોય દુઃખ દૂરી. તમારો જે મોહ ઉત્પન્ન થયો છે ભગવાનની અંદર, અશ્રદ્ધા ઉત્પન્ન થવી એ પણ એક પ્રકારનો મોહ છે, અને એ મોહ દૂર કરવા માટે ભગવાનની ભક્તિ કામ લાગશે. બાકી ભગવત ભક્તિ સિવાય મોહ અધ્યાસ આસક્તિ વ્યામોહ આ જે વિકૃતિઓ છે માણસના જીવનની અંદર, અને જે વાસનાઓ છે એ ભગવદ ભક્તિ થી જ દૂર કરી શકાશે. જાઓ તમે પ્રેમથી એ નીલ નીલ પર્વત ઉપર, ત્યાં ગાડી કાગભૂસુંડી પાસે અત્યંત નિપુણ છે, એમની કથા સાંભળશો ને તો તમારા આ બધા જ મોહ અધ્યાસ આસક્તિ દૂર થઈ જશે. પાર્વતી ભવાની, મેં એને આ પ્રમાણે ખૂબ જ સમજાવીને કહ્યું ગરુડજીને, ત્યારે એટલે ગરુડજી પણ વિવેકી છે. ગરુડજી વિવેકી છે, એવો અવિવેક નથી થવા દેતા. ચલો આટલા બધાએ મને ધકેલ ધકેલ કર્યો, ભાઈ ભાઈ ચાણી ઈશ્કે ઘેર કરીને, અને છેલ્લે ભગવાન શિવે કહ્યું, જુઓ ધીરજ ગુમાવશો નહીં, શાંતિથી ભગવત ભક્તિ પ્રાપ્ત કરવી છે, ભગવત કથા સાંભળવી છે, તો જે માર્ગ બતાવવામાં આવે એ માર્ગે ચાલ્યા જાય, અવશ્ય આપણું હિત આપણું કલ્યાણ થવાનું. એટલે આ પ્રમાણે નારદ ભગવાન શિવે આજ્ઞા કરી, એટલે ભગવાન શિવના ચરણમાં વંદના કરીને ગરુડજી ત્યાંથી ચાલી
નીકળ્યા.
અને હે ઉમા સાંભળ, પાછું સંબોધન કરીને આમ ટકોર કરીને, ઉમા સાંભળ સાંભળ, મેં એટલા માટે ના સમજાવ્યું આ કથા, મેં એટલા માટે ને મેં મારી મેં મારી જાતે ના કહી, કારણ
રઘુપતિ
ભગવાનની કૃપાથી હું આ બધા મર્મ જે કઈ છે રહસ્ય એ હું સમજી શક્યો
છું. બહુ
જો સમજ, ક્યારેક સારું કામ કરવામાં પણ અભિમાન થઈ જાય, અહંકાર એને દરેકને મારે છે. સત્કાર્ય કરતા પણ અહંકાર થઈ જાય, ખોટું કામ કરતા તો અહંકાર મત બેસી જ જાય, પણ એ અભિમાન જયારે સત્કાર્યમાં સત્સંગની અંદર ભગવદ્ ભક્તિમાં બેસી જાય ને ત્યારે બહુ નુકસાન કરે. જેમ એક જ નાનો સરખો તણખો ચિંગારી હોય કેટલી મોટી આગ લગાડી નાખે ને કેટલું બધું નુકસાન થાય, એમ અહંકારનો આ સહેજ અમથો તણખો પણ સત્સંગમાં કે ભગવદ ભક્તિમાં જો બેસી ગયો તો ભગવાન કહે છે જે કઈક સૂક્ષ્મ એવું અભિમાન હોય કિન્ન કબહુ અભિમાન, આવું સૂક્ષ્મ અભિમાન ક્યારેક થઈ જાય સત્કારીની અંદર ત્યારે ભગવાન કૃપાળુ છે, કૃપાના નિધાન છે. એ ભક્તના જીવનમાં, ભક્તના હૃદયમાં, ભક્તના વ્યવહારમાં અહંકારનો એક પણ તણખો રહેવા દેતા નથી, કારણ તણખો તો બાળી નાખનારો. ભગવત ભક્તિ ભગવત સ્મરણ જે કઈ જપ તપ કર્યું છે બધું જ બાળીને ખાક કરી નાખશે અહંકારનો તણખો. એટલે ભગવાન એ તણખો પેલો બુઝાવી નાખે, એને સળગવા જ ના દે, કારણ કે મારો ભક્ત છે, એની સંપત્તિ સળગી ન જાય, અને ભક્તની સંપત્તિ શું? ભગવાન, ભગવાનનું સ્મરણ. તો મારા ભક્તની મારી સંપત્તિ છે એ બળી ન જાય, એ ખાખ ન થઈ જાય, ગુમાવી ન દે, એટલા માટે ભગવાન કે છે એનો ગરમ ગરમ શેકેલો પાપડ પહેરો તો ભાગીને ખાઈ જવું. અહંકારનો પાપડ ભગવાનને બહુ ભાવે. કોઈ પણ ભક્તના હૃદયની અંદર અહંકારને રહેવા દે. અહંકાર કડક હોય ને, આમ બડાકા બોલે એવો પાપડની માફક, એટલે અહંકારનો પાપડ ભગવાન એને ખાઈ જાય, રહેવા જ ના દે. શોખ હોવે ચાહ કૃપા, ભગવાન કૃપાની ધન છે, પોતાના કોઈ પણ ભક્તનું અહિત નહીં થવા, એના પોતાના દ્વારા પણ અહિત નહીં થવા. બીજો તો અહિત કરી જ ન શકે, બીજી કોઈ વ્યક્તિ ભગવાનના ભક્તનું અહિત ન કરી શકે. જો નારદજીનું અહિત ભગવાને ન થવા દીધું, કામદેવ ઘણો પાછળ પડ્યો, છતાંય ભગવાન કે નારદ મારો ભક્ત છે એનું અહિત નહીં થવા દઉં. ભગવાને પોતે ઘણું બધું સ્વીકારી લીધું, નારદજીના શ્રાપ સ્વીકારી લીધા, નારદજીના તોછડા શબ્દોને સ્વીકારી લીધા. ગમે તેમ થાય, મારા ભક્તને હું નમે ભક્તા પ્રણશ્યતિ, મારા ભક્તનો હું ક્યારે પણ નાશ થવા દઉં, શાંત થવા દઉં. એટલે અહીંયા આગળી ભગવાન શિવ પણ એ જ પોતાની અનુભૂતિ બોલ્યા ગરુડજીની આગળ, કે સો ખોવે ચાહ વા નિધાન કબહુ કે કહી હોય અભિમાન. ક્યારેક જો અહંકાર થઈ જાય જીવનમાં, તો ભગવાન એ અહંકારને એના જીવનમાં રહેવા જ ના દે, એને સાફ કરી નાખે. જેમ આપણા ઘરની અંદર કોઈ પણ વસ્તુ આપણે વાપરવી હોય ખાવા પીવામાં, તેને પૂરેપૂરી સ્વચ્છ સાફ કરી નાખી, પાણી હોય તો ગાળીને પીએ, અન્ન હોય તો વીણી સાફ કરીને ધોઈને પછી એનો ઉપયોગ. એમ અહીંયા ભગવાન એનું અંતઃકરણ પણ, ભગવાન એની ભક્તિ પણ સ્વચ્છ, એને ધોઈને ગાળીને સાફ કરીને છડીને ઉપણીને એને એવું સ્વચ્છ કરી નાખે, છોડા છોડા ઉતારી રહેવા જ નથી, ચારી નાખે. એટલે શોખ હોવે ચાહ કૃપાનિધાન છે, પોતાના ભક્તવત્સલ છે. ભક્તની ઉપર માધવો ભક્તવત્સલ કહ્યું છે, એટલે ભગવાન ભક્તવત્સલ છે. ક્યારે પણ ભક્તના જીવનમાં સહેજ પણ મેલ રહેવા દે નહીં, કચરો ના રાખે. અને એટલા માટે મેં ગરુડને મારી પાસે રાખ્યો નહીં. ભવાની સાંભળ, ભગવાનની કૃપા કેવી છે, ભગવાન કેવા કૃપા નિધાન છે, ભક્તને કેવો સાચવે છે. આગળ અરણ્યકાંડ ની અંદર છેલ્લે નારદજીને કહ્યું ને કે નારદ તમે શંકા કરી આ બધું કેમ આવું કર્યું, તો કે તારો અહંકાર હતો ને, અહંકાર ઉતારવા માટે અને તારી વાસનાઓને દૂર કરવા માટે. કેવી રીતે? જેમ માં પોતાના બાળકને રાખે નાનું હોય, એવી રીતે મારા ભક્તની રખવાળી હું માં બનીને, તમે એવો માતા. તો એમ ભગવાન ક્યારેક ભક્ત માટે માં પણ બની જાય, ભગવાન ક્યારેક એના માટે પિતા પણ બની જાય. અને જેમ ખોટું કામ કરતો હોય તો બાળકને તરત એને ઉઠાવી લઈને એને સજા પણ કરે, એને ઠપકો પણ આપે. એમ નારદજી જયારે ખોટા રસ્તે જવાની તૈયારી કરીને ત્યારે ભગવાને વાળી લીધા. બાળક તો અગ્નિ હોય તો એને પકડવા દોડે, સાપ સાપ જતો હોય તો એને જોડે રમવા માટે દોડે, પણ માં હોય જવા દે ને. તો આ તો માયા એ અગ્નિ જેવી છે, સર્પ જેવી છે, એટલે નારદજીને તરત એમાંથી પાછા ખસેડી દીધા. એમ ભગવાન ક્ષણ રીપુઓથી જે છ દુશ્મનો છે જીવનના, એનાથી ભગવાન ભક્તને દૂર રાખે છે. કશું તે મેં પુની મેં નહીં રાખા, અને એટલા માટે પાર્વતી મેં ગરુડજીને મારી પાસે ન રાખ્યા, કારણ પક્ષી પક્ષીની વાતને સમજી શકે કે શું બોલે છે, શું કહેવા માંગે છે. અને દરેક પક્ષીઓ કે પશુઓ પોતપોતાની ભાષામાં જે ઉપર નીચેનો અવાજ કરતા હોય, આરોહ અવરોહ જેને કહેવાય પક્ષીઓમાં, એમાં એની ભાષા બોલાતી હોય. ક્યારે મોટે બોલવું, ક્યારે ઉપર બોલવું, ક્યારે એને કયા પ્રકારનો અવાજ કાઢવો, અને એના ઉપરથી એ સામેનું પક્ષી કે સામેનું પશુ પણ એનો અર્થ સમજી જાય કે ત્યારે આ પ્રમાણે તમે જોજો. કાગડો હશે ને તો એમને કાકા કરતો જશે, પણ બપોરના સમયે ક્યાંક ખાવાનું મળી ગયું હશે અને ઘણું બધું હશે ને તો ઊંચે ચડીને એવી રીતે અવાજ કરશે, એવી રીતે અવાજ કરશે કે બધા જ કાગડા ધીમે 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 ભેગા થઈ જશે, પછી ખાશે. એ શું છે કે એમાં પક્ષીઓ પક્ષીની ભાષા સમજી શકે. એટલે પાર્વતી, ઉમા, મેં ગરુડને મારી પાસે ન રાખ્યા કે જાય, આટલી સરસ ભક્તિ કરનાર કાગ ઋષિ છે જ, અને કાગ ઋષિની પાસે બેસે તો શોભશે પણ ખરા, અને કાગ ઋષિના એની જે ભાષા છે પક્ષીની ભાષા પક્ષી જ સમજી શકે. જા નહી ખગ ખગહી કે ભાષા કચતે તે મેં પુની નહીં રાખા. અને એટલું વિચારીને જ મેં ગરુડને મારી પાસે ન રાખી અને કથા સાંભળવા માટે કાગ મુસુંડીની પાસે મૂકી.
પ્રભુ માયા બલવંત
ભવાની, તને ખબર છે આપણે ક્યાં તો ભગવાનની માયા છે, બહુ જ મુશ્કેલ ભગવાનની માયા છે અને કોઈ પાર ના પામી શકે. એટલે અહીંયા ભગવાન શિવે પણ પાર્વતીજીને કે પાર્વતી, ભગવાનની માયા અતિ બલવત્તર છે, એને એની અંદર મોહ ઉત્પન્ન થાય ભગવાનની માયામાં, કોઈ કઈ ખબર ના પડે. માણસ રસ્તે ચાલવા નીકળ્યો હોય, એની ઈચ્છા હોય કે મારે આ રસ્તે જવું છે, પણ ભગવાનની માયા જ એવી એને ક્યાંથી ક્યાં ફંટાવી દે, ક્યાં વાળી દે અને ક્યાં કયા રસ્તે ચડાવી દે ખબર ના પડે. કારણ માયા છે, માયા હંમેશા ભ્રમમાં જ નાખી દે, તમારો માર્ગ વિચલિત કરી નાખે, તમને સીધા રસ્તે ના જવા દે, તમારો ધ્યેય હોય ને એ પણ તોડી નાખે, અને તમને જે રસ્તે જવું હોય એના કરતા અવળે માર્ગે ચડાવે, રવાડે ચડાવે, એનું નામ માયા.